જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય ચાલે છે, એમાં આપણે લાસ્ટ ટાઈમ વીર્ય ગુણની ચર્ચા શરૂઆત કરીએ. જો આપણે જીવોના વિશેષ ગુણની વાત ચાલે છે, બરાબર, એમાં અત્યાર સુધી આપણે કયા કયા ગુણની વાત જોઈ લીધી ઓલરેડી? જ્ઞાન, પછી દર્શન, પછી ચારિત્ર, સુખ, શ્રદ્ધા અને ક્રિયા વૈશિષ્ટ. એના પછી હવે વીર્ય ઉપર આવ્યા. જ્ઞાન કોને કહેવાય? જાણવાની શક્તિને જ્ઞાન કહેવાય. દર્શન કોને કહેવાય? દેખવાની એક સામાન્ય પ્રતિભા જે થાય છે એને દર્શન કહેવાય. પછી ચારિત્ર કોને કહેવાય છે? લીનતા, કોઈ પણ વસ્તુને જાણતા રહેવું અથવા એમાં લીન થઈ જવું એ ચારિત્ર. એના પછી સુખ કોને કહેવાય? કે આકુલતા રહીત એક નિરાકુળ અનુભવ કરવો, વેદન કરવો, એને સુખ છે. શ્રદ્ધા કોને કહેવાય? માનવું, હું કોણ છું એ વિશે માનવું. બરાબર, આ બધી આપણી ચર્ચા ઘણી ડિટેલમાં થઈ ગઈ. એના પછી આપણી ક્રિયાવર્તી શક્તિ. ક્રિયાવર્તી શક્તિ કોને કહેવાય? હા, જીવ અને પુદ્ગલમાં ગમન કરવાની કે સ્થિર થવાની શક્તિ હોવી એને ક્રિયાવર્તી શક્તિ કહેવાય. આના ઉપર આપણે બહુ ડિટેલમાં બે ક્લાસથી જોયું. કોઈને કઈ ક્વેશ્ચન છે ક્રિયાવર્તી શક્તિમાં? નહીં, તો હવે આપણે આગળ વધીએ છીએ વીર્ય ગુણ. જો લાસ્ટ ટાઈમ આપણે વીર્ય ગુણની શરૂઆત તો કરી હતી, એને આપણે આગળ વધારીએ. થોડુંક એનું બેકગ્રાઉન્ડ ફરીથી લઈએ અને આગળ વધીએ. આજે આ બુકમાં છે, પેજ નંબર છે 60. પેજ નંબર 60, ક્વેશ્ચન નંબર 171. પાછળ બુક પડી છે, કોઈને જોઈતી હોય તો ત્યાંથી લઈ શકે. વીર્ય ગુણ કોને કહે છે? જો સૌથી પહેલી વસ્તુ તો શું છે કે આ વીર્ય ગુણ એક એ વીર્ય ગુણ કેવો ગુણ છે? તો સામાન્ય ગુણ. વીર્ય ગુણ કેવો છે? સામાન્ય ગુણ. સામાન્ય ગુણ એટલે સામાન્ય ગુણ કોને કહેવાય? જે દરેક દ્રવ્યમાં હોય એને સામાન્ય ગુણ કહે છે. તો એકચ્યુઅલી તો વીર્ય ગુણ એક જનરલાઇઝ ગુણ છે, બધામાં એવો હોય છે. પણ આપણે આ જીવનું વિશેષ સમજવું છે અને એનું આપણને ઇમ્પ્લિકેશન પણ જીવમાં વધારે દેખાય છે, એટલે આપણે એને જીવના એંગલથી સમજવું. આ એક પોઈન્ટ છે. એની ડેફિનેશન જોઈએ છે, ક્વેશ્ચન 171. વીર્ય ગુણ કોને કહે છે? તો ત્રણ ડેફિનેશન આપી છે. આત્માની શક્તિ સામર્થ્ય એટલે કે બલને વીર્ય કહે છે. આત્માની કહો કે કોઈ પણ દ્રવ્યની શક્તિ સામર્થ્ય એના બલને વીર્ય કહે છે. સેકન્ડ ડેફિનેશન, સ્વરૂપની રચના ના સામર્થ્યરૂપ શક્તિને વીર્ય કહે છે. પોતાનું જેવું સ્વરૂપ છે એવી પર્યાયમાં રચના કરી. આ બધું આપણે થોડું ડિટેલમાં પાછું જોશું, અત્યારે ખાલી ડેફિનેશન જોઈએ. સ્વરૂપની રચના પર્યાયમાં કરવી એવી શક્તિને વીર્ય ગુણ કહે છે. અને થર્ડ, પુરુષાર્થરૂપ પરિણામના કારણભૂત જીવની સ્વીકારી શક્તિને વીર્ય કહે છે. તે એવી શક્તિ કે જેના પરિણામ એટલે કે પર્યાય પુરુષાર્થ થાય છે. જેવી રીતના જ્ઞાન ગુણની પર્યાયને કહેવાય જાણવું, દર્શન ગુણની પર્યાયને કહેવાય દેખવું, એવી રીતના વીર્ય ગુણની પર્યાયને કહેવાય પુરુષાર્થ કરવો. તો એવી પર્યાય જેમાંથી ઉત્પન્ન થાય છે એવા ત્રિકાળી શક્તિને, એવા ત્રિકાળી ગુણને વીર્ય ગુણ કહે છે. આપણે ડેફિનેશન તો જોઈએ, બરાબર. હવે એને થોડા એક્ઝામ્પલથી સમજીએ. લાસ્ટ ટાઈમ આપણે આ એક્ઝામ્પલ લીધું હતું લાસ્ટ ક્લાસમાં, ફરીથી હું એને જ રિપીટ કરું છું સો દેટ આપણને ક્લિયર થશે. જેવી રીતના આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી વહી ગઈ છે, તો આપણે જનરેટર ચાલુ કરીએ છીએ, તો આપણી પાસે ડીઝલ જનરેટર. તો થાય છે શું કે ડીઝલ બર્ન થાય છે અને એમાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. એ ઇલેક્ટ્રિસિટી આપણે આપણા ઘરમાં લઈ આવીએ છીએ અને એનાથી આપણી ટ્યુબલાઇટ ચાલે છે, આપણે ટીવી ચાલે છે, આપણો રેડિયો ચાલે છે, આપણું આયન આદિ બધું ચાલે છે, રાઈટ? તો થયું શું કે આયન ઇઝ કન્વર્ટિંગ ઇલેક્ટ્રિક એનર્જી ઇન્ટુ હીટ એનર્જી, બરાબર છે? ટીવી ઇઝ કન્વર્ટિંગ ઇલેક્ટ્રિક એનર્જી ઇન્ટુ લાઇટ, અથવા ટ્યુબલાઇટ ઇઝ કન્વર્ટિંગ ઇલેક્ટ્રિક એનર્જી ઇન્ટુ લાઇટ, રેડિયો અથવા ટીવી ઇઝ કન્વર્ટિંગ ઇલેક્ટ્રિક એનર્જી ઇન્ટુ સાઉન્ડ. આ બધું બધા ડિવાઇસીસ પોતપોતાની સ્પેશિયાલિટી પ્રમાણે ઇલેક્ટ્રિક એનર્જી કન્ઝ્યુમ કરીને પોતપોતાની રીતે આઉટપુટ આપે છે, બરાબર છે? હાઉ એવર, એ બધા ડિવાઇસીસને પાવર કરનારું કોણ છે? તો ઇલેક્ટ્રિસિટી. અને એ પાવર ક્યાંથી આવે છે? જેનું ડીઝલ બર્ન થાય છે એમાંથી એ પાવર આવે છે. સિમિલરલી જીવમાં અથવા પુદ્ગલમાં, જીવમાં જ્ઞાન ગુણ છે એ જાણવાનું કાર્ય કરે છે, શ્રદ્ધા ગુણ છે માનવાનું કાર્ય કરે છે, ચારિત્ર ગુણ લીનતાનું કાર્ય કરે છે. આ દરેકે દરેક ગુણ પોતપોતાનું કાર્ય કરતા હોવા છતાં એને પાવર કોણ આપે છે? તો એને પાવર વીર્ય ગુણ આપે છે. આ એક્ઝામ્પલથી સમજાયું છે થોડું ઘણું, બાકી આમ ડાયરેક્ટ સમજવું થોડું અઘરું છે. ફોર એક્ઝામ્પલ, મારામાં જાણવાની તાકાત છે, બરાબર? સપોઝ મારામાં શ્રેયોક્ષમ ઘણો છે, તો આ મોટી બુક છે ને, ઇફ આઈ જસ્ટ ગો થ્રુ ઇટ આઈ કેન રિમેમ્બર એવરીથિંગ, રાઈટ? તો એ જે રિમેમ્બર કરવાની જે તાકાત છે એ જ્ઞાનની તો છે, પણ એ જ્ઞાનની સાથે સાથે વીર્યગુણનું પણ એમાં સામર્થ્ય જોડાયેલું છે, એમાં વીર્યગુણનું પણ સામર્થ્ય જોડાયેલું છે. વીર્યગુણનું કામ શું છે? કે કોઈ પણ દ્રવ્યના જેટલા પણ ગુણો છે એ બધા ગુણોની પર્યાય એટલે શું કે વર્તમાનમાં એ ગુણોનું શું સ્વરૂપ છે, વોટ ઇઝ ધી કરંટ એક્સપ્રેશન ઓફ ધેટ ગુણ, તો એ ગુણોનું પર્યાયમાં પ્રગટ થવા માટે જે એનર્જી સામાન્ય એક બળ જે જોઈએ છે એ વીર્ય ગુણ પ્રોવાઈડ કરે છે. એઝ સિમ્પલ એઝ ધેટ. તો હવે જેનામાં વીર્ય વધારે છે એનામાં એ પ્રગટતા વધારે થાય, અને જેનામાં વીર્ય ઓછું છે એનામાં એ પ્રગટતા ઓછી થાય. જેવી રીતના આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલમાં એ પણ જોયું હતું કે સપોઝ આપણા ઘરમાં બે બલ્બ હોય, એક બલ્બ 100 વોટનો છે અને એક બલ્બ 40 વોટનો છે. 100 વોટનો છે ને 40 વોટનો. નાઉ ઇફ યુ પ્રોવાઈડ ધ સેમ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી તો શું ફરક પડે? કે 100 વોટ ઇઝ ગોઈંગ ટુ પ્રોડ્યુસ મોર લાઇટ અને 40 વોટ ઇઝ ગોઈંગ ટુ પ્રોડ્યુસ લેસ લાઇટ. એવી જ રીતના બે જીવ છે, સપોઝ એકનો જ્ઞાનાવરણનો ઉદય, હમણાં ઉદય ક્ષયોક્ષમ વર્ડ આઈ એમ નોટ યુઝિંગ ઇન્ટેન્શનલી, તો લોકો કન્ફ્યુઝ થઈ ગયા, પણ એમ સમજો કે અત્યારના જ્ઞાનાવરણ કર્મનો ઉદય વધારે છે મને, અને બીજા ભાઈને જ્ઞાનાવરણનો ઉદય ઓછો છે. હવે સેમ પાવર આપીએ તો શું ફરક પડે? કે મને ઉદય વધારે છે તો મારું જ્ઞાન ઓછું છે, કરેક્ટ? જેને જ્ઞાનાવરણનો ઉદય વધારે એને જ્ઞાનનો ક્ષયોક્ષમ ઓછો, જ્ઞાનની તાકાત ઓછી. જેને જ્ઞાનનો ઉદય ઓછો એને જ્ઞાનની તાકાત વધારે. આટલું ક્લિયર છે? ઓકે. એટલે જાણવાની તાકાત કેટલી છે ઇટ ઇઝ ડિસાઇડેડ બાય જ્ઞાનાવરણ કરો. હેવિંગ સેડ ધેટ સપોઝ 200 વોટના બલ્બ છે ઘરમાં અને એક ડીઝલ જનરેટર વધારે પાવર પ્રોવાઈડ કરે છે અને એક ઓછો પાવર પ્રોવાઈડ કરે છે તો શું ફરક પડે? સેમ વોટના બલ્બ હોવા છતાં જેને ઓછો પાવર જાય છે એની લાઇટ ઓછી ઉત્પન્ન થાય છે અને જેને વધારે પાવર જાય છે એની લાઇટ વધારે થાય. આવું આપણે જોઈએ છે કે નહીં એક્ઝામ્પલમાં? એવી જ રીતે બેનો જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ સેમ હોવા છતાં જો વીર્યગુણની પર્યાય એટલે પુરુષાર્થ ઓછો છે તો એકનું જ્ઞાન વધારે છે, સોરી ઓછું છે, અને એકનું જ્ઞાન વધારે. એટલે જ્ઞાનની શક્તિ ઉત્પન્ન થવામાં, ઓર એલ્સ ફોર ધેટ મેટર કોઈ પણ ગુણની શક્તિ પર્યાયમાં પ્રગટ થવા માટે વીર્ય ગુણ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. આટલું બધાને ક્લિયર થાય છે? પેલા ઇટ્સ એન ઇનહેરન્ટ સ્ટ્રેન્થ ઓફ આત્મા, નોટ એક્સટર્નલ, અને ઇટ્સ અ પર્યાયાર્થિક સ્ટ્રેન્થ ઓફ આત્મા, વિચ મીન્સ કે એવરી પર્યાયમાં વીર્યગુણનું સ્ટ્રેન્થ કેન વેરી, ખ્યાલ આવે છે? જે રીતના આપણે અંતરાય કર્મ સાંભળ્યું છે ને, બધા અંતરાય કર્મ સાંભળ્યું છે જીવના, એટલે કોઈ પણ કર્મ ની આઠ પ્રકૃતિ છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની ને અંતરાય. અંતરાય ઓસ ઘાતી કર્મ. ઘાતી કર્મ નો મતલબ શું? કે જીવના ગુણો ને ઘાતે છે. તો એ અંતરાય ના પાંચ પ્રકાર છે: દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય. તો વીર્ય ગુણ ની ઓપોઝિટ માં, જે રીતના જ્ઞાન ગુણ ની ઓપોઝિટ માં જ્ઞાનાવરણ કર્મ છે, કર્મ જીવને કઈ કરતું નથી, પણ એ તો સામે ઊભું છે એટલે બતાવવામાં આવે છે. હવે ઓલું ટોપિક અત્યારે ટચ નથી કરતો, પણ જે રીતના જ્ઞાન ગુણ ની સામે જ્ઞાનાવરણ કર્મ છે, એવી રીતના વીર્ય ગુણ ની સામે વીર્યાંતરાય કર્મ ઊભું છે. તો જેવી રીતના જ્ઞાનાવરણ નો ઉદય અને ક્ષયોક્ષમ થાય છે, એવી જ રીતે વીર્યાંતરાય નો ઉદય અને ક્ષયોક્ષમ થાય. ફોર એક્ઝામ્પલ, આપણે લાસ્ટ ટાઈમ પણ આવી રીતના જોયું હતું, સપોઝ જ્ઞાન ની ટોટલ સ્ટ્રેન્થ આટલી છે કે સપોઝ જો ઉઘાડ જ્ઞાન નો બહુ ઓછો હોય તો આટલું જ ઉઘાડ છે અને બાકી બધું ઢંકાય. ઇમેજિન કરો, નિગોટ નો જીવ હોય તો એનો ઉઘાડ બહુ ઓછો છે, બરાબર ને? અને તો બાકી બધું એને ઢંકાય. તો કહેવાય તું કે જીવના જ્ઞાન નો ઉદય આટલો અને સામે આટલું બધું જ્ઞાનાવરણ નો ઉદય, બરાબર? હવે સપોઝ કોઈ જીવને આટલો જ્ઞાન નો ઉઘાડ છે, આટલો જ કર્મ નો ઉદય, આવું હોઈ શકે કે નહીં? કે બે જીવને કર્મ નો ઉદય જુદો જુદો છે અને અકોર્ડિંગલી એને જ્ઞાન નું શિક્ષણ જુદું. હવે કોઈ જીવને કેવલ જ્ઞાન હોય તો બધો જ ઉદય છે, કોઈ કર્મ છે, રાઈટ? તો જ્ઞાનનું જે વેરિએશન જોવામાં આવે છે સંસારી જીવનમાં, એ કેટલું જોવામાં આવે છે? કે અહીંયાથી લઈને અહીંયા, કરેક્ટ? ક્યારે ઝીરો તો થવાનું જ નથી, જ્ઞાન ક્યારે ટોટલ બંધ તો નથી થતું, એટલે જ્ઞાનનું વેરિએશન અહીંયાથી અહીંયા સુધી જોવામાં આવે છે. બસ એક્ઝેક્ટલી એવી જ રીતે વીર્યનું ક્ષયોક્ષમ પણ અહીંયાથી લઈને અહીંયા સુધી જોવામાં આવે છે. વીર્ય ક્યારે ઝીરો નથી થતું એ હંમેશા યાદ રાખો, કેમ કે જો વીર્ય ઝીરો થઈ જાય તો પ્રોબ્લેમ શું આવે એ વિચાર કરીએ. જો વીર્ય જ નહીં હોય તો ગુણની પર્યાય જે થવામાં કોઈ બળ જ નથી. જેવી રીતે ડીઝલમાં જનરેટરમાં જો પાવર ઝીરો થઈ જાય તો અંધારું થઈ જશે, અને અંધારું થઈ જાય તો એમ સમજો કે જ્ઞાનમાં પર્યાય થતી જ નથી, જ્ઞાનની પર્યાયમાં કોઈ જ્ઞાન જ નથી, તો જીવ જળ થઈ જાય. એટલે એવું તો પોસિબલ જ નથી. એટલે વીર્ય ક્યારે ઝીરો થતું નથી, આટલું ખ્યાલમાં આવે છે? તો દેર ઇઝ ઓલવેઝ સમ પાવર, અને ઇટ કેન ગો ઓલ ધ વે ટુ 100%. કોને હોય? કેવલી ભગવાન, જેને આપણે અનંત વીર્ય કહીએ છીએ ને, ચાર ચતુષ્ટય પ્રગટ થાય ને, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. તો અનંત વીર્ય એટલે હવે એમનામાં ઇન્ફાઇનાઇટ પાવર છે. ખ્યાલ આવે છે? ઓકે. ના ના, સેમ નથી. બે ગુણ જુદા જુદા છે, બે ના કાર્ય જુદા જુદા છે, પણ કોઈ પણ એક કાર્ય પ્રગટ થાય છે તો એમાં બેનું યોગદાન છે. જેવી રીતના અત્યારે આપણી જાણવાની શક્તિ જે છે, એ જાણવાની શક્તિમાં જ્ઞાનાવરણ નો ક્ષયોક્ષમ અને વીર્યાંતરાય નો ક્ષયોક્ષમ બે મળીને એ કાર્ય છે. કહેવાનો મતલબ કે ઓકે, હવે આપણે થોડીક પરિભાષાને સમજીએ છીએ કે આ પરિભાષામાં શું કહેવા માંગે. જો ત્રણ પ્રકારની પરિભાષા કીધી છે, આપણે એક એક પરિભાષાને લઈએ. પહેલી પરિભાષામાં શું કહે છે? આત્માની શક્તિ સામર્થ્ય એટલે કે બલ ને વીર્ય કહે છે. એ તો આપણને ક્લિયરલી સમજાય છે. હમણાં જ આખી ચર્ચા કરી કે આત્માની અથવા કોઈ પણ દ્રવ્યની જે શક્તિ છે, જે બળ છે, એને વીર્ય કહે છે. સેકન્ડ, સ્વરૂપની રચનાના સામર્થ્યયુક્ત શક્તિને વીર્ય ગુણ કહે છે. જો હવે થોડું આપણ સમજી લઈએ, જેવી રીતના હમણાં જ આપણે ચર્ચા કરી એ રીતે કે એક દ્રવ્ય છે, બરાબર, એ દ્રવ્યના અનંત ગુણો છે. સમજો કોઈ એક ગુણ આપણે લીધો જ્ઞાન ગુણ,
વિજ્ઞાન મૂળની દરેક સમયે એક એક પર્યાય કરે છે, પછી આગળના સમયમાં હજી એક, પછી હજી એક, હજી એક, હજી એક, એમ કરતા કરતા અનાદિ અનંત કાળમાં અનંત પર્યાય બરાબર. તો વસ્તુનું સ્વરૂપ કેવી રીતના છે? તો દ્રવ્ય ગુણ પર્યાયાત્મક. વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક. હવે જીવ અને પૂજ્યલ એ બે દ્રવ્ય એવા છે કે જેની પર્યાયોમાં અશુદ્ધતા જોવામાં આવે, અશુદ્ધતા જોવામાં આવે. હવે એનું પણ એક કારણ છે, એનું કારણ છે વૈભાવિક શક્તિ. એ આપણને હજી પાછળ આવશે, આપણને બે ચાર ગુણ પ્રાપ્ત થશે ને પછી આવશે વૈભાવિક શક્તિ. વૈભાવિક શક્તિ એટલે કે વિભાવ રૂપે પરિણમવાની શક્તિ. ફોર એક્ઝામ્પલ, એવી રીતના પાણી કે વોટર એનું નેચરલ સ્વભાવ ઇઝ ટુ રિમેન કોલ્ડ, પણ એનામાં એવી શક્તિ છે કે તમે એને ફાયરથી હીટ કરો તો એ ગરમ થઈ શકે. ઓન ધી અધર સાઈડ વુડ છે, લાકડું, એની નેચરલ શક્તિ ઇઝ ઓલ્સો ટુ રિમેન કોલ્ડ, એટ રૂમ ટેમ્પરેચર કોલ્ડ બી, પણ એને તમે ફાયરથી હીટ કરો તો યુ કે નોટ હીટ ઇટ, કેમ કે એનામાં એવી શક્તિ નથી. દરેક પદાર્થની પોતાની પ્રોપર્ટી હોય. એવી જ રીતે જીવ અને પૂજ્યલમાં એવી એક પ્રોપર્ટી છે કે એનો નેચરલ સ્વભાવ તો અમુક રીતે રહેવાનો છે. જીવનો નેચરલ સ્વભાવ કેવો છે? કે ભાઈ જાણતા દેખતા રહેવાનો. એવું હોવા છતાં જ્યારે સંસારમાં પર પદાર્થના સમાગમમાં આવે છે તો જીવમાં મિથ્યા બુદ્ધિ થવાની પોસિબિલિટી છે, એટલે થઈ શકે. અને એટલે આપણે મિથ્યા બુદ્ધિ, જો શક્તિ જ ન હોય, અશુદ્ધ રૂપે પરિણમવાની શક્તિ જ ન હોય તો સંસારમાં કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ જ ન હોય. સિમિલરલી પૂજ્યલમાં, પૂજ્યલનું શુદ્ધ સ્વરૂપ શું છે? કે એક સિંગલ એટમ પરમાણુ પોતાની રીતે ફરે બધે, પણ એનામાં અશુદ્ધ થવાની શક્તિ છે, એટલે બે મળીને કોમ્પ્લેક્સ બને છે. અને જો સ્કંદ બને છે તો આપણને આ બધું દેખાય છે, નહીં તો બધા પરમાણુ ઇન્ડિવિજ્યુઅલ જ બધે ફરતા હોય. એવી શક્તિ ધર્મ અધર્મ આકાશને કાળમાં છે. ધર્મ અધર્મ આકાશને કાળ અનાદિકાળથી અનંતકાળ સુધી પ્યોર ફોર્મમાં જ રહે છે, જેવું એમનું નેચરલ સ્વરૂપ છે એવું જ રહે છે બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે જીવ અને અજીવ એ બે દ્રવ્યમાં એવી શક્તિ છે કે અશુદ્ધ રૂપે પરિણમી શકે. હવે કમિંગ બેક, જો દરેક દ્રવ્યમાં આ દ્રવ્ય અને ગુણ કમ્પોનન્ટ જે છે એ તો ત્રિકાળી વસ્તુ છે બરાબર. આ પણ ચર્ચા ઘણી વાર થઈ છે. ત્રિકાળી છે એટલે શું? કે ત્રણે કાળ એવો ને એવું રહે છે, એમાં કોઈ ચેન્જીસ થતા નથી. ઇટ ઇઝ અ સ્ટેશનરી કમ્પોનન્ટ, ઇટ ઇઝ નોટ અ ચેન્જિંગ કમ્પોનન્ટ. આ પર્યાય કેવું છે? ચેન્જિંગ કમ્પોનન્ટ છે, જેમાં બદલાવ જોવામાં આવે છે. તો અશુદ્ધતા ક્યાં હોય? પર્યાય. કેમ કે જો દ્રવ્યમાં અશુદ્ધતા હોય અથવા ગુણમાં હોય તો ઇટરનલ અશુદ્ધ પરમનન્ટ અશુદ્ધતા હોવી જોઈએ, એટલે એવું પોસિબલ નથી, તો પર્યાયમાં થાય છે. તો નવ ક્વેશ્ચન અરાય છે કે પર્યાયમાં અશુદ્ધતા જે થવાની કેપેબિલિટી છે, એ કેપેબિલિટી તો વૈભાવિક શક્તિને કારણે આવે છે કે એનામાં અશુદ્ધ થઈ શકવાની પોસિબિલિટી છે. પણ એ અશુદ્ધ થવા માટેનું બળ કોણ આપે છે? અશુદ્ધ થવાનું બળ કોણ આપે છે? તો એ પણ વીર્ય ગુણ આપે. સમજાય છે? જેવી રીતના મારામાં શ્રદ્ધા ગુણ છે રાઈટ, તો શ્રદ્ધા ગુણને કારણે મારામાં મિથ્યા માન્યતા ઉત્પન્ન થવાની શક્તિ છે. એટલે વૈભાવિક શક્તિને કારણે એમાં એવી કેપેબિલિટી છે કે માન્યતા અશુદ્ધ થઈ શકે બરાબર. પણ હવે જયારે અશુદ્ધ માન્યતા છે, એટલે કે મારામાં મિથ્યા દર્શન છે, આ શરીરને હું પોતાનું માનું છું, એ શરીરને હું પોતાનું માનું છું, તો એમાં પણ ઘણાને એકદમ તીવ્ર હોય ને કે દે આર વેરી અટેચ ટુ દેર બોડી ઓર ક્લોથ્સ ઓર હાઉસ, જયારે સમ પીપલ આર નોટ એઝ અટેચ, દે આર ઠીક છે, વી આર ટુગેધર, આ મારું શરીર છે, પણ દે આર નોટ સો પઝેસિવ અબાઉટ દેર થિંગ્સ, આપણે એવી રીતના કરીએ ને. તો આમાં પણ વેરિએશન જોવામાં આવે છે ને કે સમ પીપલ આર મોર અટેચ, સમ પીપલ આર લેસ અટેચ. તો આ મોર ઓર લેસ નું બળ કોણ આપે છે? આ ખ્યાલ આવે છે કોરિલેશન? તો એ મોર અટેચ કે લેસ અટેચ, એ ઊંધી પર્યાયમાં પણ એનું બળ કોણ આપે છે? તો વીર્ય ગુણ આપે. અને જ્યારે એ જીવ પોતાની પર્યાય સુધારે છે, પોતાની શક્તિથી પોતાની પર્યાય સુધારે છે, તો એ સીધી પર્યાયનું પણ બળ કોણ આપે છે? તો વીર્ય ગુણ. વીર્ય ગુણનું કામ પોઝિટિવમાં પણ છે અને નેગેટિવમાં પણ. આટલું ખ્યાલ આવે છે? આપણે કેટલા પોઈન્ટ જોયા કે વીર્ય ગુણ કોને કહેવાય, એની પરિભાષા શું, એને એક્ઝામ્પલથી સમજ્યા. હવે એને આપણે એની પોઝિટિવ નેગેટિવ સાઈડ જોઈએ. ઓકે, તો જે પોઝિટિવ વીર્ય ગુણ છે, હવે જે નેગેટિવ વીર્ય ગુણ, એટલે કે જે નેગેટિવ પર્યાય થવામાં પુરુષાર્થ પ્રોવાઈડ કરે છે, તો એ ડેફિનેટલી નેચરલ તો નથી ને વીર્ય માટે. પણ વીર્ય ગુણનું કામ શું છે કે સ્વરૂપની રચના કરવી. જો આમાં પરિભાષા શું કહે છે, સેકન્ડ પરિભાષા આપણે જોતા હતા ને, ત્યાંથી ડાયગ્રેસ થયા. સ્વરૂપની રચનાના સામર્થ્યરૂપ શક્તિને વીર્ય ગુણ કહે છે. તો જેવું વસ્તુનું સ્વરૂપ, એવી જ પર્યાયમાં રચના કરવી, એવું કામ વીર્ય ગુણનું છે. પણ વૈભાવિક શક્તિને કારણે વીર્ય ગુણમાં પણ અશુદ્ધતા આવે છે. આ થોડું કોમ્પ્લિક, બધા ગુણ ઇન્ટરલિંક એવા છે ને, કેમ કોમ્પ્લિકેટેડ થઈ જાય થોડું. વૈભાવિક શક્તિને કારણે વીર્ય ગુણમાં અશુદ્ધતા આવે છે, એના કારણે થઈને એક ઊંધી પર્યાય ઉત્પન્ન કરવામાં, સ્વરૂપની રચના કરતા સ્વરૂપથી ઓપોઝિટ પર્યાયની રચના પર્યાયમાં કરે છે, તો એને વ્યવહાર વીર્ય કહેવાય. વ્યવહાર વીર્ય કહેવાય. અને જેવું સ્વરૂપ છે એવી જ પર્યાયમાં રચના કરે તો એને સાચું વીર્ય કહેવાય છે. જો આ થોડું થિયોરેટિકલ લઈએ, થોડું એક્ઝામ્પલ સમજો. સપોઝ કોઈ પર્સન છે, સપોઝ કુશ છે, એનું નામ શું છે? કુશ નામ છે, બરાબર? બધાને ખ્યાલ છે એનું નામ? એનું નામ કુશ છે. હવે સપોઝ એને કઈ બીમારી થઈ જાય, અથવા એનો એક્સિડન્ટ થઈ જાય, એને માથા પર કઈક લાગે, અને એનું નામ શું છે ભૂલી જાય. એનું નામ શું છે ભૂલી ગયો. તો હવે જયારે હોસ્પિટલમાં આંખ ખોલે તો પહેલો એને પ્રશ્ન શું થાય? હું કોણ છું? હા, હું ક્યાં આવી ગયો? નેચરલી આવો ક્વેશ્ચન બધાને ઉભો થાય. હવે સપોઝ ઓલી નર્સ જે છે એને એનું નામ નથી ખબર, તો એને કાંઈ પણ નામ કહી દીધું, જસ્ટ ફોર ધ સેક ઓફ ઇટ. એ બહુ ગજિયા કરતો હતો કે ના ના, મારું નામ શું, એ નામ શું, એને કહી દીધું, ચાલ તારું નામ રમેશ છે. તો એના માઇન્ડમાં શું બેસી ગયો હવે? કે મારું નામ રમેશ છે, રાઈટ? ઓકે, હવે માય ક્વેશ્ચન ઇઝ કે કુશમાં અમુક સો એન્ડ સો મારું નામ છે એવું માનવાની, એવું બિલીવ કરવાની શક્તિ તો છે કે નહીં? છે ને? તો જ તો એ આ પર્ટિક્યુલર મારું નામ છે માને છે કે નહીં, બરાબર? હવે જ્યાં એનું સાચું નામ જે છે એવું એ માને, તો એની શક્તિનો પોઝિટિવ યુઝ થાય છે ને. એનું જેવું હોવું જોઈએ એવું એ માને છે. ઇઝ વેરી કોર્સ એક્ઝામ્પલ, એટલે આને કોઈ ગુણો સાથે હમણાં લિંક નહીં કરતો, પાછો ખાલી સમજવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ. તો જ્યાં એ સાચું નામ જે છે એ પોતાનું છે એમ માને, ધેન હી ઇઝ કરેક્ટ. પણ જો ખોટું નામ છે એવું એ પોતે માને, તો નામ તો જે છે એ કેન બી એનીથિંગ, રમેશ, સુરેશ, પરેશ, વોટ એવર, ડઝન્ટ મેટર. પણ એની જે શક્તિનું યુટિલાઇઝેશન એ માનવા રૂપે, એ રોંગ થયું કે નહીં? રોંગ થયું કે નહીં? બસ એવી જ રીતે અહીંયા જીવે, જીવનું સાચું સ્વરૂપ કેવું છે કે જાણનાર, દેખનાર, જે અમૂર્તિક પ્રદેશોનો પુંજ આ આત્મા હું છું એમ માનવું, એ જીવના શ્રદ્ધાગુણનું સાચું કાર્ય છે, બરાબર? હવે શ્રદ્ધાગુણે જે રોંગ માની રાખ્યું છે કે આ શરીરાથી હું છું, તો એમાં શ્રદ્ધાગુણનું જે મિથ્યા દર્શન છે એનું પણ કાર્ય છે, અને ઓલા વીર્ય ગુણ નો જે પુરુષાર્થ છે એનું પણ કાર્ય. દેવ મળીને દેવ ઊંધા ચાલે છે ત્યારે જીવ એમ માને છે કે આ શરીર હું છું. આ ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? હવે એક ઊંધું હોય ને એક સીધું એવું ક્યારે એનું પોસિબલ નથી. એટલે પુરુષાર્થ અને મિથ્યા દર્શન એ એક સીધું થઈ જાય. પુરુષાર્થ જોઈન કરે પણ મિથ્યા દર્શન ઇઝ ગોઈંગ રોંગ, એટલે આપણે ઊંધું માને એવું ક્યારે ન કરે. ઇફ વન ઇઝ રોંગ ધી અધર ઇઝ ઓલ્સો રોંગ, ઇફ વન ઇઝ રાઈટ ધી અધર ઇઝ ઓલ્સો રાઈટ. એટલે જ્યાં મિથ્યા દર્શન સાચી માન્યતા કરે કે હું આત્મા જ છું તો પુરુષાર્થ પણ સીધો ચાલે. ખ્યાલ આવે છે? તો પુરુષાર્થના બે પ્રકાર, એક સાચો પુરુષાર્થ એક ખોટો પુરુષાર્થ. હવે જે સ્વરૂપની રચના કરે એને સાચો પુરુષાર્થ કહેવાય છે, કે જેવું પોતાનું સ્વરૂપ છે એવી જ જ્યારે રચના કરે છે તો એને સાચો રચના એટલે કે પર્યાયમાં એવી એવી પ્રગટતા. થર્ડ ડેફિનેશન, પુરુષાર્થરૂપ પરિણામોના કારણભૂત જીવની ત્રિકાળ શક્તિને વીર્ય કહે છે. જો આના અમુક કમ્પોનન્ટ આપણે જોઈએ લીધા તો કે જીવ દ્રવ્ય એનો ગુણ ગયો છે તો વીર્ય એની પર્યાયનું નામ શું છે? પુરુષાર્થ. બરાબર? પુરુષાર્થ. See, now I want to draw your attention to something else. આપણે ત્રીજી પરિભાષા જોઈએ છે, માઇન્ડમાં રાખજો અને વિલ કમ બેક ટુ ઇટ. See, આ પુરુષાર્થ વર્ડ જે છે ને એ ઘણા સેન્સમાં યુઝ કરવામાં આવે છે અને ઓફ્ટન ઇટ ઇઝ વેરી કન્ફ્યુઝિંગ. પુરુષાર્થ શબ્દને ત્રણ અલગ અલગ લેવલ પર યુઝ કરી શકાય. So the first level is very coarse level. જે આપણે કહીએ ને કે ભાઈ કઈક તો પુરુષાર્થ કરો, ઘરે શું બેઠો છે, કઈ કરીશ નહીં તો ખાઈશ તું. આપણે આવું જે પરિભાષામાં પુરુષાર્થ શબ્દ વાપરીએ છીએ, અથવા એમ કહીએ ને કે ભાઈ ભાઈ ઘરમાં સમજ હોય તો કઈક તો પુરુષાર્થ કરવો પડશે કે નહીં, કઈ મંદિરમાં આવતો જા, પૂજા ભક્તિ કરતો જા, સાજે આજે કઈ કર તો તને કઈ ખબર પડશે કે નહીં. ધીસ યુઝ ઓફ પુરુષાર્થ શબ્દ ઇઝ વેરી કોર્સ. કોર્સ એટલે બહુ સ્થૂળ યુઝેજ. એકચ્યુઅલી આ યુઝેજમાં એ શબ્દનું પુરુષાર્થ યુઝેજનું વીર્યમાં સાથે કઈ કનેક્શન નથી. આ ખ્યાલ આવે છે? જેવી રીતના કોઈ એક જ વર્ડ ને આપણે બે અલગ અલગ મીનિંગ થાય ને ઘણી વાર, તો એવી જ રીતે અહીંયા પુરુષાર્થ શબ્દ જે સેન્સમાં વાપરવામાં આવ્યો છે કે કઈ મહેનત કરો, કઈ એફર્ટ કરો, એ કઈ સેન્સ છે? સ્થૂળ સેન્સ છે. એક વ્યવહારમાં ઉપદેશ લેવાની શૈલીમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ કઈક કરો. ખ્યાલ આવે છે? Second is this definition. Second is this definition. કે ભાઈ દરેક ગુણની પર્યાય, સોરી, વીર્ય ગુણની જે પર્યાય છે એને પુરુષાર્થ કહેવાય છે. વીર્ય ગુણની પર્યાયને પુરુષાર્થ કહેવાય. તો આ પરિભાષામાં જે સેકન્ડ પરિભાષા છે એમાં એકચ્યુઅલી વીર્યનો મીનિંગ શું છે? કે જે આપણે આ બુકમાં આપણા ડેફિનેશનથી બધું જોઈએ છે કે વીર્ય ગુણનું કાર્ય શું, કે સ્વભાવ એટલે સ્વરૂપની રચના કરવી, તો સમ્યક રચના થાય છે કે વિપરીત રચના થાય છે, આદિ આદિ આ બધું જે આખું આખું જે આખું પર્યાયના લેવલ પર આપણે સાચું ખોટું બધું જે જોઈએ છે એ વીર્ય ગુણની પર્યાય એટલે પુરુષાર્થના ઈ સેન્સ પર. જે આપણે આખો એક્ઝામ્પલથી વાત કરીએ કે બળ આપે છે એમાં પર્યાય અને જ્ઞાનને જાણવાનું કાર્ય એ કરવામાં બળ આપે છે, એ બધું સેકન્ડ પરિવાર. ઇન ધ ફાઇનેસ્ટ ફોર્મ એટલે જે એકદમ સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો નિશ્ચયથી ખરી રીતે જે દરેક પદાર્થની દરેક ગુણની પર્યાય જે થાય છે એ પર્યાયની રચના જ પુરુષાર્થ કરી દો. See, what I want to express, probably I am not explaining very well. Virya shabdane, Purusharth shabdane, tran alag alag sense ma vapraye. First sense jyare upadesh devama aave ke bhai kahin purusharth karo, e sthul apeksha. Second sense ma jya apanne dharma ma lagava hoy, apanne dharma ma lagava hoy, to apanne shu ke bhai purusharth j karyakari chhe. અથવા જે પાંચ સમવાય આવે છે કોઈને જેને ખ્યાલ હોય તો સ્વભાવ નિમિત્ત ભવિતવ્ય કાળલબ્ધિ અને પુરુષાર્થ એ પુરુષાર્થ એટલે શું કે કંઈક એફર્ટ કરીને જીવ પોતાના આત્માને એમાં લગાવે અથવા મોક્ષનાથ પ્રકાશક જે શાસ્ત્ર છે એમાં એમ કીધું છે કે જીવ કરી શું શકે છે તો જીવનું કાર્ય જ જાણવું દેખું બરાબર આ બુક વાંચવી અથવા ભગવાનની પૂજા ભક્તિ કરવી એ બધું ઠીક છે પણ બાકી જીવનું મુખ્ય કાર્ય શું છે જાણવું દેખવું તો જાણવું દેખવું કરવું અને તત્વ વિચાર કરવો જીવે બે જ કાર્ય કરી શકે એના પછી તમને દર્શનાદિ પ્રગટ થવું એ ભવિતવ્ય અને આધીન છે બરાબર હવે થોડું ડાયગ્રેસ થવું છે તો ત્યાં પુરુષાર્થનો સેન્સ શું છે કે પોતાની એફર્ટ પૂર્વક આપણે તત્વ વિચાર આપણે કરવો ઠીક છે દિસ ઇઝ યુઝ દિસ ડેફિનેશન ઇઝ યુઝ ઇન વેરી વ્યવહારિક ટર્મ ઇટ કેન બી યુઝ ફોર અવર સોશિયલ એક્ટિવિટી અવર એજ્યુકેશન કમાવવું આદિ બધા કે ભાઈ કાંઈ એફર્ટ કરો કાંઈક પુરુષાર્થ કરો આદિ આદિ દિસ મીનિંગ ઇઝ યુઝ ફોર ગેટિંગ પીપલ ઇન રિલિજિયસ પાથ કે ભાઈ કાંઈક પાઠશાળામાં આવો મંદિરમાં પૂજા ભક્તિ કરો હવે જે આવી ગયું એને એમ કહેવાય કે ભાઈ કંઈક થોડું સ્વાધ્યાય આદિ કરો સ્વાધ્યાય આદિ કરીને તમારું કંઈક કલ્યાણ થશે જે ઓલરેડી સ્વાધ્યાય કરે છે તો એને હજી આગળ વધારવા માટે એમ કહેવાય કે ભાઈ આ ક્યાં સુધી વાંચ્યા કરશો હવે કંઈ એના ઉપર વિચાર કરો શું સમજ્યા એને અંદર ઉતારો તત્વ વિચાર આદિ કરો પછી જે તત્વ વિચાર કરે છે એને એમ કહે છે હવે ક્યાં સુધી વિચાર કર્યા કરશો હવે બસ જે સ્વરૂપ જાણ્યું એમાં લીન થઈ ગયો ખ્યાલ આવે એટલે જેમ જેમ સ્ટેપ વાઇઝ આગળ વધારવા માટે આગળના સ્ટેપ માટે પુશ કરવામાં આવે છે કે ભાઈ તમે આમ કરો એ જે ભાષા છે એ સેકન્ડ ડેફિનેશનની પુરુષાર્થની કરવી ખ્યાલ આવે છે એટલે ધીસ વન વી આર નોટ ઇવન ટોકિંગ અબાઉટ ત્યાં લૌકિકમાં એટલો ઠીક છે જે થાય છે જ્યાં આપણે આની વાત કરીએ છીએ કે ભાઈ તમે પાઠશાળામાં આવો આ જીવના ગુણોને સમજો એનું સ્વરૂપ શું છે સમજો એક ઉપદેશાત્મક શૈલીમાં કહેવામાં આવે છે કે પુરુષાર્થ કરો ખ્યાલ આવે છે આ ખ્યાલ આવે છે બધાને હવે અહીંયાથી થોડું લઈ જાઉં અને ત્યાં હું આને જ રિમૂવ કરવાનો છું એટલે મારે આના પર આટલો સ્ટ્રેસ આપ્યો ખ્યાલ આવે છે બધાને ઓકે થર્ડ પરિભાષા શું છે કે પુરુષાર્થનું કામ શું છે સ્વરૂપની રચના કરવી એટલે કે અહીંયા છેલ્લી પરિભાષા જે આપણે જોઈ ને પુરુષાર્થરૂપ પરિણામોના કારણભૂત જીવની ત્રિકાળી શક્તિને વીર્ય ગુણ કરે છે એટલે કે દરેક સમયે જીવ દ્રવ્યની જે અનંતા ગુણો છે એ અનંતા ગુણોની જે પર્યાય થાય છે એ પર્યાય થવામાં એ પુરુષાર્થનું ઓટોમેટિકલી એમાં બળ જોડાય છે ત્યારે એ પર્યાયની એ રીતે રચના થાય છે કરેક્ટ અહીંયા ડેફિનેશન અહીંયા લેંગ્વેજ શું છે આ ગુણોની પર્યાય થાય છે અહીંયા લેંગ્વેજ શું હતી કે આમ કરો ખ્યાલ આવે છે થોડો ફરક સેકન્ડ વસ્તુમાં શું કીધું કે ભાઈ સ્વાધ્યાય કરો તત્વ વિચાર કરો જીવના સ્વરૂપને સમજો સાત તત્વનો નિર્ણય કરો દેવ શાસ્ત્ર ગુરુનો નિર્ણય કરો એવો પુરુષાર્થ કરશો તો તમારો મોક્ષ માર્ગમાં કઈ આગળ વધશે અહીંયા હવે થર્ડમાં શું કહે છે કે દરેક જીવની દરેક ગુણની પર્યાયની રચના દરેક સમયે થાય છે અને એ પર્યાયો કેવલી ભગવાને અનાધિકારથી જાણેલી જ છે એટલે બધી પર્યાયો ફિક્સ જ છે આ બેમાં ફરક થોડો કંઈ સમજાય છે આમાં એમ કહેવાય છે કે પુરુષાર્થ કરો આમાં એમ કહેવાય છે કે ભાઈ બધું ફિક્સ જ છે તો હવે આમાં પુરુષાર્થ શું કરવો? આ થર્ડ પરિભાષા પ્રમાણે કરવું શું, પુરુષાર્થ શું કરો? હવે તો બધું બધું ફિક્સ જ છે, કઈ કરવાનું બચ્યું જ નહીં. ખ્યાલ આવે છે કે નહીં? અને ખાલી જીવની નહીં, છે છ દ્રવ્યના અનંત અનંત ગુણો અને એની બધી પર્યાયો બધું જ ફિક્સ છે. અને પુરુષાર્થનું કામ શું છે કે એ દરેક દ્રવ્યમાં એ પર્યાયની રચના કરવા માટે જે બળ જાય છે એ બળ વીર્ય ગુણ એટલે કે પુરુષાર્થ પ્રોવાઈડ કરે છે. એ તો આમે કરે જ છે ને દર સમય, એ તો વીર્ય ગુણ આમે દર સમય કરે જ છે ને. તો હવે કરવાનું બચ્યું શું? આ સમજાય છે? આઈ એમ ઇન્ટેન્શનલી ક્રિએટિંગ અ કોન્ફ્લિક્ટ ઇન ધ સિચ્યુએશન સો ધેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ બેટર. Three stages of elevation. Him correct. That is true. પણ જ્યાં આપણે તત્વને સમજીએ છીએ તો સૌથી પહેલા એમ જ કે છે દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરો. હવે દેવની શ્રદ્ધામાં હું સર્વજ્ઞ એટલે દેવ સર્વજ્ઞ ભગવાન સર્વજ્ઞ છે એ માન્યું ત્યાં જ એના કોરોલરીમાં બધું ફિક્સ થઈ ગયું ને. ખ્યાલ આવે ને? ટાઈમ પીરિયડ વી ડોન્ટ નો, પણ હી નો ઓકે હોલ્ડ ધેટ થોટ ફોર અ મોમેન્ટ. લેટ મી આન્સર હિમ અને હોલ્ડ ઇટ ફોર અ સેકન્ડ. આપણે એના આન્સરમાં આવશું. સી વોટ યુ આર સેઇંગ ઇઝ કરેક્ટ ઇન અ સેન્સ કે જે જીવ પહેલા સાવ જૈન ધર્મમાં નહોતો, કંઈ જ નહોતો કરતો અને સંસારમાં જતો એને આવો ઉદ્દેશ આપતા હતા કે સાવ આળસુ હતો, ખાઈ પીને આરામથી પડ્યો હતો, એને એમ કહેવાય કે ભાઈ કંઈક તો વ્યવહારિક કાર્ય કર. હવે થોડો વ્યવહારિક રીતે બરાબર થયો તો એને એમ કહેવાય કે ભાઈ હવે તું ધર્મમાં આવ, ધાર્મિક ક્રિયાઓ કર તો તારું કલ્યાણ થશે. હવે જેમ જેમ હમણાં આપણે તેજી જોયા ને કે ભાઈ જે સાવ નહોતો આવતો એને એમ કહેવાય દેવશાસ્ત્ર ગુરુમાં આવ, એટલે પૂજા ભક્તિ આદિ કર, સ્વાધ્યાય કર, અને એનાથી પછી આગળ વધારવા એમ કહેવાય કે સ્વાધ્યાય ક્યાં સુધી કરી, હવે તત્વ વિચાર કર. પછી એમ એનાથી આગળ વધારવા એમ કહેવાય કે વિચાર વિચાર શું કર્યા કરે, હવે લીન. તો જ્યાં તત્વ વિચારના સ્ટેજમાં એ જીવ હતો ત્યાં એ તત્વ વિચાર કરીને નિર્ણય શું કરે છે તો એ આ નિર્ણય કરે. એટલે ઇટ ઇઝ નોટ અ થર્ડ સ્ટેજ ઇઝ એકચ્યુઅલી ઇન દેટ સ્ટેજીસ ઇટ ઇઝ રાઈટ, પણ ઓલ થ્રી સ્ટેજીસ આર ઇન દેટ પ્રિલિમિનરી ભૂમિકા, નોટ ટુ કેવલ્ય, નોટ ઇવન ટુ સમ્યક
દર્શન.
ઓફકોર્સ જાણું છું ને, એક તો કરું છું, જાણું છું ને એ જ હું કરું છું, અને એ કરવા માટેનું બળ, જાણવા માટેનું બળ વીર્ય ગુણ તો હોય. ના જો કેવડી ભગવાન ને જ્ઞાન ગુણ ને અનંત જ્ઞાન છે તો એ જાણવા માટે અનંત બળ જોઈશે તો એ અનંત વીર્ય પ્રોવાઈડ છે. પછી સેકન્ડ, સુખ ગુણમાં અનંત સુખ છે. અનંત સુખ એટલે કે પોતાની નિરાકુરતા અનંત ડેપ્થ સુધી ભોગવે એ ભોગવવા માટે પણ વીર્ય ગુણ એને. પછી એને અનંત વિતરાગતા છે. હવે એમને કોઈ રાગ દ્વેષ કોઈ વસ્તુમાં થતો જ નથી, બરાબર. તો એ વિતરાગ રૂપે રહેવામાં, એ ક્ષમતાભાવ રૂપે રહેવામાં પણ બળ જોઈશે તો એ પણ અનંત વીર્ય. એમ કરીને જે અનંત ગુણોનું પરિણામ છે બધામાં જ વીર્ય ગુણનું કામ. ઓકે, કમિંગ બેક, તો દરેક ગુણની દરેક સમયની પર્યાય આમે થાય છે અને એ થવામાં વીર્ય ગુણ એને બળ પ્રોવાઈડ કરે છે. તો હવે કરવાનું બચ્યું શું? પોઈન્ટ ત્યાં આવીને આપણે ઉભા રહ્યા હતા, જો એકચ્યુઅલી જૈન ધર્મ નો મેસેજ શું છે એ જ અહીંયા આવીને ઉભો રહ્યો. જૈન ધર્મ નો મેસેજ શું છે કે વિશ્વમાં છ દ્રવ્ય છે, એ છે છ દ્રવ્ય પોતાના એમાં સામાન્ય ગુણો છે, વિશેષ ગુણો, એમાં સામાન્યમાં વસ્તુત્વ ગુણને કારણે દરેક દ્રવ્ય પોત પોતાનું કાર્ય કરે છે અને દ્રવ્યત્વ ગુણને કારણે એ કાર્ય નિરંતર પરિણમે છે. બરાબર? તો આ જે ગુણો હોય એ ગુણોનું કાર્ય એટલે કે એની પર્યાય એ તો ક્યારે બંધ થાય નહીં, તો આ તો બધું કાર્ય ઓટોમેટિકલી આમે થાય છે. એમાં જીવે પોતે નિત્ય માન્યતા શું કરી લીધી કે આ હું જીવ છું. હવે સપોઝ આ શરીર જે દેખાય છે એમાં હું જીવ એક, આટલા અનંતાનંદ પૂજલ પરમાણુ, બરાબર, એ પૂજલ ને તો કઈ જ્ઞાન નથી, મારામાં જ્ઞાન છે. તો હું જાણીને વિચારીને આને અલગ અલગ રીતે પરિણમાવી શકું એવી નિત્ય માન્યતા જીવે માની લીધી. ખરી રીતે તો પૂજલ પણ પોતાની જ યોગ્યતાથી એના વસ્તુત્વ ગુણને કારણે એનું કાર્ય કરે જ છે, એનું કાર્ય કરે જ છે. આપણે આપણી નિત્ય માન્યતાને કારણે ઊંધું માની લીધું છે. એ ઊંધું માનેલું એ ઊંધા પુરુષાર્થને કારણે થઈ રહ્યું. ઓકે, હવે જે અહીંયા આવીને પુરુષાર્થ કરવાનો છે તો શું કરવાનું? અહીંયા આવીને જે પુરુષાર્થ કરવાનો છે, જો અહીંયા સુધી શું કર્યું કે આપણે દેવશાસ્ત્ર ગુરુની પૂજા કરવા જાઓ, સ્વાધ્યાય કરો, તો ભૂખ ઉપાડીને આમ એફર્ટ પૂર્વક જાણે કંઈક વાંચીએ છીએ, કંઈક સમજવાની કોશિશ કરીએ છીએ, એ આ ભૂમિકા સુધી બરાબર. જ્યાં જીવ એનાથી ઊંચી ભૂમિકામાં આવીને સત્વ વિચાર કરતો થાય અને સમ્યક દર્શનની એકદમ નજીક પહોંચે તો ત્યાં હવે એનો વિચાર શું ચાલે છે કે આ કરો કરોની માન્યતાને કારણે જો આટલા અનાધિકારથી સંસારમાં પહોંચે. અત્યાર સુધી ઉપદેશાત્મક શૈલી એને નજીક લાવવા માટે હતી, પણ હવે શું કહે છે કે ભાઈ જીવ કંઈ કરતો જ નથી. ખરી રીતે દરેક દ્રવ્ય પોત પોતાનું કાર્ય સ્વયં કરે છે. તો જીવે જે માન્યતા સુધારવાની છે એ માન્યતા સુધારવાનું કામ જ એને કરવાનું. આપણને શું લાગે છે કે હું કંઈક કરીશ તો કંઈક થશે કે નહીં? જીવ કંઈક એટલે કંઈક કરશે તો મોક્ષ માર્ગમાં આગળ વધશે કે નહીં? યસ, દેટ ઇઝ ટ્રુ. શું કરશે કે ભાઈ આત્મા આ ભૂખ સાથી ખોલીને પોતાનું સ્વરૂપ સમજશે, બીજા દ્રવ્યનું સ્વરૂપ સમજશે, સાત તત્વનું સ્વરૂપ શું છે બધું સમજશે. એ સમજણનું કાર્ય જીવ કરે છે, પણ આફ્ટર અ વાઇલ એક પોઈન્ટ પર જ્યાં એ સમજણ પહોંચે છે પછી શું થાય છે, ત્યારે આ તો હું એમ સમજ્યો કે હું કંઈ કરી શકતો નથી, કે ભાઈ આ તો દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કરે જ છે, હું કંઈ કરતો જ નથી. તો કંઈ કરતો નથી એમ કરતા જીવ એટલો હળવો થઈ જાય ત્યારે હવે તો મારે કંઈ કરવાનું રહ્યું નહીં, તો આ અહીંયા આ ચેન્જ કરું કે નહીં, આટલા ટેરરિસ્ટ થઈ ગયા છે વર્લ્ડમાં તો કંઈક એને સુધારું કે નહીં, પણ એવા કંઈ હવે એને ભાવ જ નથી. બીજા દ્રવ્ય બીજા દ્રવ્ય મારા દ્રવ્યનું તો હું કરું જ છું, પણ શું કરું છું કે મારા જ્ઞાનથી હું જાણું છું, મારી શ્રદ્ધાથી હું મારી જાતને મારું સ્વરૂપ માનું છું, બરાબર, મારા સુખને હું ભોગવું છું. આથી જીવ પોતાના કાર્ય કરે છે અને એ કાર્ય તો દરેક સમયે આમે થાય છે. અને સેકન્ડ ઇઝ લિટલ કોર્સર કમ્પેર્ડ ટુ થર્ડ, કે જ્યાં હજી ઉપદેશ આપવામાં આવતો હતો કે ભાઈ આ કરો આ કરો આ કરો. થર્ડ ઇઝ વેન યુ રીચ ધી અલ્ટિમેટમ, તો ત્યાં જઈને એમ રિયલાઇઝ થાય છે કે અરે હવે તો કંઈ કરવાનું છે, આ તો અત્યાર સુધી જે કરો 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 કરતો હતો, પણ દેટ ઓઝ ઓનલી ટુ કમ ટુ ધીસ સ્ટેજ વેન યુ રિયલાઇઝ ત્યારે જીવ કંઈ કરી શકતો જ. ખ્યાલ આવે છે? તો મોક્ષ માર્ગમાં જીવે આગળ વધવા માટે કરવાનું શું? ગુરુદેવજી કહે ને કે ભાઈ ગુરુદેવના પ્રવચનમાં ઓલવેઝ આવે કે નિમિત્ત કાંઈ કરતો નથી. તો કોઈ શ્રોતાને એને પૂછ્યું કે ભાઈ નિમિત્ત કાંઈ કરતો નથી એનો મતલબ હું ગુરુદેવ હું તમને કાંઈ સમજાવી શકતો નથી. તો કોઈ એને પ્રશ્ન પૂછ્યો કે તમે અમને સમજાવી શકતા નથી તો અમારે પ્રવચનમાં આવવું જ શું કામ? તો ગુરુદેવે આન્સર એવો આપ્યો કે ભાઈ હું કંઈ સમજાવી શકતો નથી એમ સમજવા માટે જઈ તમારે પ્રવચન. અત્યાર સુધી આપણી માન્યતા શું છે કે કોઈ મને આવે ને કંઈક કરી આપે, કોઈ મને આવે ને મને સમજાવી દે, ભગવાન આવીને મારી રક્ષા કરે, અથવા તો હું કંઈક કરું અને હું મોક્ષ પદ પ્રાપ્ત કરું, આજી આજી આ બધી આપણી કરતાપણાની માન્યતા એવી આપણામાં ઘૂસી ગઈ છે. જ્યાં સાચું સ્વરૂપ સમજે છે તો એમ થાય છે કે અરે જીવના દરેક ગુણોની પર્યાય તો અમે થાય, તો કંઈ કરવા માટે રહ્યું. તો પુરુષાર્થ ગુણની સાચી ડેફિનેશન તો અહીંયા આવે કે જેવી રીતે આપણે ક્રિયાવતી શક્તિમાં જોયું છે ને કે દરેક પરમાણુમાં પોતપોતાની યોગ્યતા છે મૂવ કરવાની અને રોકવાની. એ પરમાણુ પોતપોતાની આજુબાજુના જે પણ ફોર્સિસ છે કે ફેક્ટર્સ છે એનું બેલેન્સ પોતે કરીને પોતાની રીતે ગમન કરે. એવી જ રીતે દરેક દ્રવ્યના દરેક ગુણની જે દરેક સમયની પર્યાય થાય છે એમાં પુરુષાર્થ પોતાનું બળ આપીને એ પર્યાયો આમે થાય છે, અને એ થતી પર્યાયોને જાણવું એ જ જીવનું કાર્ય છે. જ્ઞાતા દ્રષ્ટા તરીકે આપણે જીવનું કાર્ય ખાલી જાણવા દેખવાનું છે ને, તો જાણવું દેખવું તેને થતી પર્યાયોને જાણવું, જે કાર્ય થાય છે એને જાણતા રહેવું, એ જ ખરેખરો પુરુષાર્થ. આ સમજાય છે? તો જો આપણે અહીંયા આ પુરુષાર્થની અનેક અનેક અલગ અલગ રીતે એને અલગ અલગ એંગલથી સમજ્યા, આ વીર્ય ગુણ થોડો વધારે કોમ્પ્લિકેટેડ છે બાકી ગુણો કરતા. તમને કઈ ક્વેશ્ચન હોય તો આપણે અત્યારના 5 મિનિટ આપણે એના માટે રિઝર્વ કરીએ બિફોર આઈ મૂવ ટુ સમથિંગ એલ્સ, અથવા તમે નેક્સ્ટ ટાઈમ પણ કંઈક થોડો પૂછી રાખશો. અત્યારે કોઈને કઈ ક્વેશ્ચન છે? જીવનું જ્ઞાન ગુણ અને એની પર્યાય દરેક સમયે થાય જ છે. ફોર એક્ઝામ્પલ, જે ભૂતકાળમાં આપણે જે જાણ્યું એ તો વયું ગયું, એ તો આપણે જાણી શકતા નહીં ફરીથી. એટલે સપોઝ હવે ગઈકાલે શું ખાધું હતું એ જાણવું હોય તો કેન વી યુઝ ગઈકાલની પર્યાય જ્ઞાન ગુણની? વી કેનોટ યુઝ. અત્યારના વર્તમાનની જે પર્યાયમાં જે આપણે રિકોલ કરવું પડે છે, અને એ જ્ઞાનને આ જ્ઞાનમાં લઈ આવીએ ત્યારે આપણે જાણીએ છીએ કે ગઈકાલે શું જમ્યું, રાઈટ? ઓકે, એટલે ભૂતકાળમાં તો કંઈ થઈ શકતું નથી, ભવિષ્યનું આપણે હજી હમણાં જાણી શકતા નથી, એટલે આપણને હમણાં કંઈ ખબર નથી. વર્તમાન કેટલું છે? એક સમય, અને એક સમય તો એટલો ફાસ્ટ જાય છે કે આપણે એમાં કંઈ એફર્ટ પૂર્વક કંઈ કરી શકતા નથી. એટલે એકચ્યુઅલી તો જેવી રીતના જ્ઞાન ગુણ છે ને, જ્ઞાન ગુણના પણ 3 લેવલ્સ છે. હવે જેવું પુરુષાર્થનું છે એવું છે, જેવી રીતે એકદમ કોર્સ લેવલ પર એમ કહેવાય કે ભાઈ એને જીવને શરીર સાથે મિક્સ કરીને કે ભાઈ કંઈક તો સદાચાર પાળો, કંઈક સારું જાણવાની કોશિશ કરો, પોતાના જ્ઞાનને ગમે તેમાં નહીં લખો. પછી સેકન્ડ લેવલ પર શું થાય કે ભાઈ આ શરીર જુદું છે, જીવમાં જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, તો એ જ્ઞાનને તમે સ્વાધ્યાયાદીમાં જોડો, આમ કરો તેમ કરો. અને પછી 3 લેવલ પર જ્ઞાન ગુણની દરેક સમયની પર્યાયો નિરંતર એની મેળે જ થાય છે. જીવ પણ પોતાના જ્ઞાનથી કંઈક જાણવામાં સમર્થ નથી. કઈ રીતે સમર્થ નથી? કે જીવ જાણતી જ્ઞાનથી જાણે છે પણ દરેક સમયે થતું જ્ઞાનને જાણે છે. પોતાની જાતે કંઈક બદલીને આ હું કરું, આ હું કરું, આ જાણી લઉં, ઓલું જાણી લઉં એવું જીવ કરી શકતો નથી. થોડું હેવી થઈ ગયું. એટલીસ્ટ આને માઇન્ડમાં રાખો. જ્યારે તમે મોટા શાસ્ત્ર વાંચતા થશો ને જાતે, તો તમને ત્યારે ખ્યાલ આવશે કે અરે આ તો હું કંઈ કરી શકતો જ નથી. આપણને શું થાય કે ભાઈ આટલું આપણે એફર્ટ કરીને મંદિરમાં આવીએ, સવાર સવારમાં ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈને, એક તો વહેલા ઉઠવું પડે સન્ડે મોર્નિંગના, એટલી મહેનત કરીને આપણે મંદિરમાં આવીએ, મંદિરમાં આપણે પછી કંઈક પ્રવચન કે કંઈક સાંભળ્યું, પૂજા આદિ કરી, પછી 1 કલાક આપણે કંઈક પાઠ ચડાવવા કંઈક સાંભળીએ, નવું કે અરે આમ આ વસ્તુનું સ્વરૂપ આવું, આમ તેમ કરીને આપણને ઘણું બધું શીખાડ્યું, અને પછી છેવટે કે જયારે કંઈ કરી શકતો તો ભાઈ આટલી બધી મહેનત શું કામ કરાવે? પહેલા કરી દેવું તું ને કંઈ કરી શકતો નથી. પણ પહેલા કહેવાથી ડે 1 પણ એમ કહે ને કે ભાઈ જીવ કંઈ કરી શકતો નથી તો આપણે માનવામાં આવતું નથી, પ્રોબ્લેમ ત્યાં છે. અને જેમ જેમ સ્વાધ્યાય કરીએ છીએ, જેમ જેમ મોટા શાસ્ત્ર વાંચતા જઈએ છીએ, એમ એમ રિયલાઇઝ થાય છે કે હા આ તો રિયલી કંઈક થઈ શકતું નથી. આ રિયલાઇઝેશન થવું એનો જ મતલબ એમ છે કે જીવની સમજણ વધે છે અને એ જ પુરુષાર્થ છે. ખ્યાલ આવે છે? કોઈ બીજો ક્વેશ્ચન છે? સી આઈ વોન્ટ યુ ટુ થિંક ઓન ધીસ મોર, કેમ કે આ એક ટોપિક એવો છે કે જે રેડીમેડ નથી. તમને પુરુષાર્થ ઉપર ક્યાંક વાંચવા કે એકદમ રેડીમેડ મટીરિયલ નહીં મળે કે હા વાંચી લીધું નહીં એવું કેમ, આના પર તમારે વિચાર કરવો પડશે. અને જેમ વિચાર કરશો જો બીજા ક્વેશ્ચન ઉભા થાય તો પ્લીઝ બ્રિંગ ઇટ ટુ નેક્સ્ટ. ચલો હા બોલો. નહીં નહીં એસા ભક્તિ વો સબ વો રાગ, જૈસે ચારિત્ર ગુણ હૈ ના, ચારિત્ર ગુણ મેં રાગ દ્વેષ હોતા ના, વો રાગ દ્વેષ કા એક પ્રકાર હૈ ભક્તિ હોના, અંદર મેં એસે ભાવ ઉમડના ઓર વો ઉમડે હુએ ભાવ મેં લીન હોના કે મુજે ભગવાન કી ભક્તિ આઈ હૈ. તો વો ભગવાન કી ભક્તિ આતી હૈ ના, લા સકતે હૈ, વો અપને આપ આતી હૈ કે નહીં? તો આતી હુઈ ભક્તિ કો ઉસમેં લીન હોના વો રાગ વો ચારિત્ર ગુણ હૈ. और वो चारित्र गुण में भी पुरुषार्थ का बल लगता है. नहीं देखो जीव अपना जैन धर्म क्या कहता है कि जीव अपने आत्मा में लीन रहने से कहीं पे भी बाहर गया तो सब मिथ्या है, वो सब संसार में घूमने के कारण है. वो अनकंडीशनल लव, ये भक्ति, वो सब प्राथमिक भूमिका में ठीक है. जब अंदर सूक्ष्म भूमिका में आते हैं, जब सम्यक दर्शन आदि के करीब आते हैं, या फिर जब भगवान की अवस्था कैसी है वो जानने के करीब आते हैं, तब ख्याल में आता है कि भगवान भी ऐसा कहते हैं मेरी तरफ मत देख अपनी तरफ दे. तो भगवान की भक्ति उमड़ना वो प्राथमिक भूमिका में सही है, आना ही चाहिए. लेकिन जैसे जैसे आगे बढ़ते हैं तो वो भक्ति से भी ऊंचे शुभ भाव क्या है कि अपने आत्मा में लीन होने के विकल्प आते
हैं.
देयर ऑल रिलेटेड टू राग, देयर ऑल सी इन द इनिशियल स्टडी स्वाध्याय इनिशियल में वो आते हैं, आने ही चाहिए, देन ओनली यू आर ऑन राइट ट्रैक. अदरवाइज तो तुम ऐसे पढ़ रहे हो और यू आर नॉट रियली इंटरेस्टेड ऐसा हो. जैसे फॉर एग्जाम्पल आपको नॉवेल कोई पढ़ते हैं तो नॉवेल पढ़ने का क्या था, नेचुरली इंटरेस्ट आता है एंड यू गेट एनग्रॉस्ड इन इट. आप पढ़ते जाते हो पढ़ते जाते हो पढ़ते जाते हो, रखने का मन नहीं होता. और अगर आपको इंग्लिश डिक्शनरी दे दी तो आपको नेचुरल इंटरेस्ट आता है कि वो तो आप फोर्सफुली पढ़ रहे हो. आपने पढ़ा, एक पन्ने पढ़ा, दो पन्ना पढ़ा, फिर आप बहाना ढूंढते हो फिर कब बंद करके मैं रखू है कि नहीं, दोनों में डिफरेंस है कि नहीं? तो जो नॉवेल पढ़ने में जो रस आता है ना, जो इंटरेस्ट आता है वो राग है. वैसे ही भगवान की भक्ति का राग आना चाहिए, वो फोर्सफुली लाना नहीं है. तो जो अपन बोलते हैं कि अनकंडीशनल भक्ति होनी चाहिए वो ठीक है, होती है, इट्स ओनली
इनिशियल.
वो सब रॉन्ग. लव इज गॉड मतलब राग भगवान हो गए. अगर रागी भगवान हो गए तो अपना पूरा जैन फंडामेंटल ही गाँव होगा, तो पूरे जैन फंडामेंटल से
ऑपोजिट. जिनवाणी के ज्ञान से तुझे लोग आलो तो वाणी मस्तक नमो
બોલો જીનવાણી માતનો.